أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. سوگواران امام علی علیہ السلام سلام علیکم. آج હિદાયતનો ઇલ્મનો ચિરાગ બુજાઈ ગયો. એહલે બેતના ઘરાનામાં તેમજ તમામ મોહિબાને શિયાનગરમાં રડવાની અને માતમની સદા આવી રહી છે. આપણે પુરુષો આપીએ ઇમામ હસન, ઇમામ હુસૈન, જનાબે ઝૈનબ અલૈહા સલામ અને જનાબે કુલસુમ અલૈહા સલામને મેના બાબાનો, અને આપણે આપણા વખતના ઇમામને પુરુષો આપીએ એના છદનો. 21 રમઝાન શિયાએ અલી માટે ખૂબ જ ગમનો દિવસ છે. આજે 21મી રમઝાનની દુઆ આ પ્રમાણે છે. એ મારા અલ્લાહ, આજને દિવસે તારી ખુશી મેળવવા માટે મારી રહેનુમાઈ કર. તેમાં શેતાનને મારા ઉપર કોઈ જાતનો કાબુ ના આપ. જન્નતને મારા રહેવાની જગ્યા બનાવી આપ. એ તલબગારોની હાજત પૂરી કરનાર. આજનો દુઆમાં આપણે માંગીએ છીએ કે એ અલ્લાહ, મને તારી ખુશી, તારી રીઝા મળે એવી મારી રહેનુમાઈ કર. એટલે કે મને એવા અમલ કરવાની તોફીક આપ કે જેથી હું તારી ખુશીને હું મેળવી શકું અને તારી ખુશી મને પ્રાપ્ત થઈ શકે. તો અહીંયા અને મને શેતાનના પંજાથી તું મને બચાવ. તો અહીંમાં એ તાહિરીન બતાવે છે કે જો તમને જાણવું હોય કે અલ્લાહ તમારાથી ખુશ છે કે નહીં, તો તમે જુઓ કે તમે અલ્લાહથી કેટલા રાજી છો. અલ્લાહએ બનાવેલી, અલ્લાહએ મુકરર કરેલી તકદીર ઉપર તમે કેટલા ખુશ છો. એવું તો નથી બનતું ને કે વાત વાતમાં શિકાયત, થોડા રિસ્ક પર અસંતોષ અને બીમારી હોય તો એમાં પણ શિકાયત અને ફરિયાદ, આ બધી બાબતો અલ્લાહની નારાજગીનું કારણ બની શકે. તો એક ઇન્સાન માટે જોવે કે અલ્લાહે જે પણ તકદીર તેની મુકરર કરી છે તેમાં પોતે રાજી રહે. આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે જે કોઈ થોડા રિસ્ક પર રાજી રહેશે હશે તો અલ્લાહ તેના રોજે કયામતને દિવસે તેના થોડા અમલ ઉપર પણ રાજી થઈને તે પ્રમાણે એનો હિસાબ લેશે. તો જોઈએ કે એક બંદા માટે જોવે કે પોતે અલ્લાહની જે તકદીર ઘડી છે, અલ્લાહે જે તકદીર મુકરર કરી છે એમાં પોતે રાજી રહે. તો હવે આપણે જોઈએ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની એક રિવાયત છે કે જ્યારે કયામત થશે ત્યારે રસૂલે ખુદા ફરમાવે છે કે મારી ઉમ્મતનો એક એવો ગીરો, એક ગ્રુપ હશે કે જેને અલ્લાહ તાલા પાંખ અતા કરશે અને એ પાંખ વડે પોતે પોતાની કબરમાંથી નીકળી અને સીધા બેહિશ્ત તરફ પોતે જશે અને બેહિશ્તની નેમતોનો પોતે લુપ્ત ઉઠાવશે. તો એને ફરિશ્તા વચ્ચે પૂછશે, આ ફરિશ્તા આગળ આવીને પૂછશે કે એ લોકો, તમારો હિસાબ કિતાબ શું થઈ ગયો? ત્યારે આ લોકો કહેશે કે ના, અમને તો અમારો કોઈ હિસાબ કિતાબ નથી લીધો. પછી ફરિશ્તા પૂછશે કે શું તમે પુલે સહેરાત પરથી પસાર થઈને અહીંયા આવ્યા અને તમે જહન્નમને તમે જોઈ? તો કે ના, અમે તો સીધા અહીંયા આવ્યા. અમે પુલે સહેરાત પરથી પણ પસાર નથી થયા અને જહન્નમની બાજુમાં કદાચ અમે પસાર થયા હશું પણ અમે તો એની તરફ ધ્યાન પણ નથી રાખ્યું. ત્યારે ફરિશ્તા એ લોકો અમને પૂછશે, એ લોકો તમે કોણ છો? તમે એવા કોણ લોકો છો? તમે કઈ કોમના લોકો છો? ત્યારે આ લોકો કહેશે કે અમે ઉમ્મતે મહમ્મદી છીએ. અને કહેશે કે અમે દુનિયામાં જ્યારે અમે હતા ત્યારે અલ્લાહ તાલાએ અમારા ઉપર ફઝલ અને કરમ કર્યો હતો કે જેથી અમે આજે આ મકામ ઉપર છીએ. દુનિયામાં જ્યારે અમે હતા ત્યારે ત્યારે અમારામાં બે ખસલત, બે ખાસિયત હતી કે જ્યારે પણ અમે એકલા હતા, એકલા હોતા હતા દુનિયામાં, અમે તનહા હતા કે કોઈ અમને ઇન્સાન જોતું નહોતું, તો પણ અમે અલ્લાહની નાફરમાનીથી, અલ્લાહની માસિયતથી અમે દૂર રહેતા હતા. એટલે કે નાફરમાની, અલ્લાહની નાફરમાની અમે કરતા ન હતા, અમે ગુના કરતા ન હતા, અને અમે શરમાતા હતા કે ભલે કોઈ અમને જોતું નથી પણ મારો અમારો અલ્લાહ તો અમને જોવે છે. અલ્લાહને અમે હાજર અને નાજર સમજતા હતા. અને બીજું એ કે અમને અલ્લાહ તાલાએ જે પણ અમારી તકદીર મુકરર કરી હતી એની ઉપર રાજી હતા. પછી ભલે થોડું રિસ્ક હોય કે થોડી અમારી તબિયત, અમારી અમને તંદુરસ્તી ઓછી હતી, ગમે તે હોય, એમાં અમે અલ્લાહએ જે અમારી તકદીરમાં લખ્યું હતું એના ઉપર અમે રાજી રહેતા હતા. તો એના બદલામાં અલ્લાહ તાલાએ અમને આ મકામ આપ્યું છે કે અમે સીધા જન્નત તરફ અમે પ્રવાસ કરી ગયા છે. તો આ ઉપરથી આપણને જણાય છે કે અલ્લાહ તાલાને એ પસંદ છે કે અલ્લાહ તાલાને આપણે ઇતાત કરીએ અને એની તકદીર જે આપણી મુકરર હોય એમાં આપણે રાજી રહીએ. પછી આપણે જ્યારે આપણી તકદીરની વાત કરીએ છીએ કે અલ્લાહ તાલા એ જે આપણે દરેક ઇન્સાન પોતે શું કરે છે કે નેક અને સારા અમલ કરે છે કે જેથી અલ્લાહ રાજી થઈ જાય. બિલકુલ સાચી વાત છે કે નેક અમલ કરવાથી અલ્લાહ રાજી થાય છે, પણ આપણને કોઈ પણ આપણે નેક અમલ કરીએ પણ તેની પાછળનો જો આપણો ઈરાદો કુર્બતને લીલા હોય, અલ્લાહને રાજી કરવાનો હોય, નહીં કે લોકોને દેખાડવા માટે, તો એ આપણો અમલ કબૂલને પાત્ર થશે. તો જ્યારે આપણે અલ્લાહને રાજી કરવા માટે સારા કામ કરીએ તો એની પાછળની આપણી નિયત પણ ખુલુસની હોવી જોઈએ. પછી આપણે દુઆમાં અલ્લાહ તાલા આગળ માંગીએ છીએ કે તું અમને શેતાનને અમારા ઉપર કાબૂ ના આપજે. તો આપણે તો સાંભળતા આવ્યા છીએ કે માહે મુબારક રમઝાન મહિનામાં શેતાનને તો સાંકળથી બાંધેલો હોય છે. રમઝાન આવ્યો, શેતાન કયો, આપણે એવું કેટલું બધું આપણે બોલતા હોઈએ છીએ અને સાંભળતા આવીએ છીએ. ભલે આપણે જાણીએ છીએ કે શેતાન ભલે બાંધેલો છે, પણ શેતાન આપણે તો શેતાન આગળ જઈ શકીએ છીએ ને, એ ભલે બાંધેલો હોય. જેમ એક ઝૂમાં આપણે જઈએ તો ભલે એનિમલ બધા બાંધેલા હોય એ આપણને હેરાન નથી કરતા, આપણે પણ આપણે તો એનિમલ એટલે જે જાનવર હોય છે એની આગળ તો આપણે તો જઈ શકીએ છીએ ને. એવી જ રીતને આપણે તો શેતાન, માહે મુબારક રમઝાન મહિનામાં શેતાન બાંધેલો છે, પણ આપણે તો શેતાન આગળ તો જઈ શકીએ છીએ ને. તો ઘણા લોકો એવા હોય છે કે શેતાન એનામાં ઘર બનાવી ગયો છે. ભલે માહે મુબારક રમઝાન મહિનામાં શેતાન ચાલ્યો જાય છે, પણ એની અસરાત, એની અસર એ પોતે શખ્સિયતને, ઇન્સાનને પોતે છોડતો જાય છે. એની અસર પોતે એના ઉપર છોડતો જાય છે, જે એને ગુમરાહ કરે છે. નહેજુલ બલાગામાં ઇમામ અલી ઇરશાદ ફરમાવે છે કે કોઈ કોઈ ઇન્સાન એવા છે કે એના વજૂદમાં શેતાન ઈંડા અને બચ્ચા મૂકી દીધેલા હોય છે. એટલે માહે મુબારક રમઝાન મહિનામાં આપણે કહીએ છીએ કે શેતાન ચાલ્યો ગયો, પણ એના ઈંડા અને બચ્ચા તો એ ઇન્સાનમાં મૂકતો જાય છે, જે એને બહેકાવતા રહે છે. જેમ એક લીસી દિવાલ હોય તેના ઉપર ડાઘ સાફ કરવા પોસેલા છે, પણ એક એવી દિવાલ કે જે ખાડાવાળી, ખરબચડી, તિરાડવાળી હોય એમાં જો ડાઘ પડે તો એને સાફ કરવા બહુ મહેનત છે, તો એને ફરી બનાવવી પડે. તેમ ઇન્સાનના વજૂદમાં જો શેતાન ઘસરકા, લીસોટા એના મૂકતો જાય તો એને સાફ કરવા બહુ મહેનત છે. તો આપણે અલ્લાહ આગળ તોફીક માંગીએ કે અલ્લાહ તું અમને આ શેતાનના પંજામાંથી અમને તું છોડાવજે અને તું અમારી એમાં મદદ કરજે. એક વખત જનાબે મૂસા પૈગંબર ઇબ્લીસને ભેગા એની સાથે મુલાકાત થાય છે, તો એને પૂછે કે એ ઇબ્લીસ તું બતાવ, એ શૈતાન તું બતાવ કે એવો ઇન્સાન એવો કયો ગુનો કરે છે કે તું એની એની ઉપર તારો કાબુ આવી જાય છે. તો આ શૈતાન કહે છે કે જ્યારે ઇન્સાન એવા ત્રણ ગુના છે કે એ કરે તો હું એના ઉપર મારો કાબુ આવી જાય છે. શૈતાન કહે છે તો કે જ્યારે ઇન્સાન પોતાનો પહેલો એ છે કે જ્યારે ઇન્સાન પોતે ખુદ પસંદ થઈ જાય, એટલે કે પોતાને પોતે જ પોતાને એમ થાય કે આ હું તો બહુ સારો છું, મારા મેં હું બહુ સારા અમલ કરું છું, અને પોતાને જાતને પસંદ કર ખુદ પસંદ થઈ જાય ત્યારે હું એના ઉપર મારો કાબુ આવી જાય છે, શૈતાન એમ કહે છે. બીજું એ કે જ્યારે ઇન્સાન પોતાના થોડા અમલને પોતાના અમલને એ પોતે જાજા ગણે, બહુ જાજા સમજે કે હા મેં તો બહુ મોટું કામ કરી નાખ્યું, હું બહુ ઈમાની બહુ ઈબાદત કરું, એ એ જાતનો જે ઇન્સાનમાં એક જાતનો અહેસાસ આવી જાય ત્યારે શૈતાન એના ઉપર કાબુ મેળવી લે છે. અને ત્રીજું એ કે જે પોતે ગુના કરે છે એને પોતે નાના સમજે, હલકા સમજે કે હા આપણે ઘણી વાર એમ વિચારાય જરા ખોટું બોલ્યું એમાં શું થઈ ગયું, ગીબત થઈ ગઈ એમાં શું થઈ ગયું, એમ કરીને આપણે મોટા ગુનાને આપણે હલકા અને નાના સમજવા મળીએ છીએ. ત્યારે શૈતાન કહે છે કે આવા ઇન્સાન ઉપર હું મારો કાબુ થઈ જાય છે. અને હું એક વખત જે એક ઇન્સાનમાં આ ત્રણ સિફત આવી આ ત્રણ ગુના આવી જાય તો હું પછી હું આરામથી સૂઈ જાઉં છું, એટલે કે હું આરામ કરું છું, મને ખાતરી હોય છે કે હવે પછી આ ઇન્સાન પોતે મુત્તકી નહીં બને. તો આપણે અલ્લાહ તાલા આગળ દુઆ કરીએ છીએ કે અલ્લાહ તાલા તો અમને આ શૈતાનના પંજામાંથી બચાવજે. અને પછી આપણે દુઆ કરીએ છીએ કે અલ્લાહ તાલા તો જન્નતમાં અમારું રહેઠાણ કર, અમને જન્નતમાં અમને જગા આપતો. હરેક ચીજની કિંમત છે અને જન્નતની પણ કિંમત છે. જન્નતની કિંમત છે ઇતાતે ઇલાહી, અને નફસે અમારા ઉપર આપણે કંટ્રોલ કરીએ. આપણા પાંચમા ઇમામ ફરમાવે છે કે તમે જન્નતના તલબગાર છો તો જન્નતનો તલબગાર કોઈ દિવસ ગાફિલ નીંદમાં સૂતો નથી રહેતો. જન્નતનો તલબગાર હોય એની સવારી એકદમ મજબૂત હોય, સવારી એની નબળી ના હોય, એટલે કે જે આપણે અમાલ નેક અમાલની ઉપર પરવાસ થઈને આપણે જન્નત તરફ જવાનું હોય તો એ આપણા અમાલ એકદમ સ્ટ્રોંગ હોવા જોઈએ, અને એમાં ખુલુસ પણ હોવું જોઈએ. અને ત્રીજું એ કે જે જન્નતનો તલબગાર હોય એની હિંમત પણ બહુ ઊંચી હોય, અને એનું ભીત એનું એનું લક્ષ્ય એનું એનું હોય એ પણ ખૂબ જ ઊંચું હોય, અને આવા લોકો જન્નતી છે. તો અને આપણા આપણા ઇમામ આપણા ઇમામ ઇમામ અલી પણ ફરમાવે છે કે તમારા નફ્સની કિંમત જન્નતથી ઓછી ના આંકો. દુનિયાની થોડી ખુશી માટે થોડી લજ્જત માટે પોતાના નફ્સને કુરબાન કરો નહીં. અસલી ઘર જન્નત એ જ આપણી છેલ્લી મંજિલ છે, અને દુનિયા તો થોડા વખતની છે. એટલે આપણું મકસદ જન્નત હોય તો થોડી દુનિયાની લજ્જત માટે આપણે આપણા આખેરતને આપણે કુરબાન ન કરીએ. અને છેલ્લે કહે છે કે અલ્લાહ હાજત પૂરી કરવા વાળો છે. હવે હું માંગું છું, હવે અલ્લાહ તો અલ્લાહના દેવામાં કંઈ કમી નથી, પણ કમી હોય છે આપણી માંગવામાં, આપણે શું માંગીએ છીએ તેના ઉપર છે. તો આપણે દુઆ કરીએ કે આપણે જ્યારે એક અલમા નક્કમ હતા કે જે પોતાના એક ઈરાનનો વાત છે કે પોતાના ઇલાકાના નવાબ સાથે પોતે શબી કદરના પોતે એક બાગમાં જાય છે, અને બાગમાં જઈ અને બંને શબી કદરની ખૂબ શબેદારી કરે છે અને દુઆ મુનાજાતમાં મશગુલ થઈ જાય છે. પછી બરાબરી બંને હોય છે કે અલ્લામા નક્કમ અને આ નવાબ, એ બંને જોવે છે કે એક નૂરનો પ્રકાશ ફેલાય છે. તો ત્યારે આ જે નવાબ હોય છે એ કહે છે કે હા નવાબ એટલે કે જમીદાર કહી શકીએ કે એક મોટો માણસ, જાગીરદાર માણસ. તો ઈ કહે છે કે હા લાગે છે કે આપણે બેની દુઆ કબૂલ થઈ ગઈ. તો કે હા લાગે તો એવું જ છે, આ અલામા નક્કમ કહે છે. તો પોતે પછી અલામા નક્કમ એને પૂછે છે કે તું શું માંગ્યો? તો કે હું એમ માંગ્યો કે આ વર્ષે બહુ સારો વરસાદ પડે અને બહુ સારા અમારા જે ફૂલ ફળના ઝાડ છે એમાં બહુ સારા ફળ આવે, તો હું નફો કરું, ખૂબ સારો નફો કરું, હું ઈ માંગ્યો. ત્યારે અલામા નક્કમ કહે છે કે તું ઈ તમે શું માંગ્યા? ત્યારે અલામા નક્કમ કહે છે કે મેં ઈ માંગ્યું કે મારી ઓલાદ, મારી નસલમાં અહેલે બેતનું ઇલ્મ આવે, એનો એના તમામ મારી નસલમાં અહેલે ઉલુમ એના ઇલ્મથી અલ્લાહ ઇલ્મ મારી નસલમાં આવે. તો આ ઉપરથી આપણને દેખાય છે કે દુઆ તો બધા માંગે છે, બધાએ હાજત માંગે છે, પણ બધાએ માંગવાના બધા જેટલી જેની અલ્લાહની મારેફત એટલી ઈ પ્રમાણે ઈ માંગશે. તો આપણે દુઆ કરીએ કે આ અલ્લાહ અમને આ ફાની દુનિયાના માટે નહીં, પણ અમને આખરત, અમે તારી રજામંદી માંગીએ છીએ, તારી ખુશનુદી અને જન્નતની તૈયારી કરવાની અમે તોફીક માંગીએ છીએ. આમીન રબ્બલ આલમીન.